તારીખ 5/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 504 અને 505 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203.
કહેવાનું કાંઈ ફળ નથી એમ અનુભવમાં આવે છે. અમારો અનુભવ એમ બોલે છે એમ કે છે. હા, અમારા અનુભવમાંથી વાત કરીએ છીએ. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે અને અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કાંઈ જાતિભેદ થતો નથી, માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. શું કહે છે કે પરોક્ષની વાત કરી, પણ એકવાર તર્ક કરો કે પ્રત્યક્ષ સર્વજ્ઞ હોય તો પ્રત્યક્ષ સર્વજ્ઞ હોય એનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ ભલે ન સમજાય, પણ એમની વાણી ઉપરથી એ સમ્યક દ્રષ્ટિપણે સ્વરૂપે કોઈ કારણથી, કોઈ વિચારથી, કોઈ વચનથી, કોઈ દિવ્ય ધ્વનિ સાંભળતા પોતાને ખુલાસો થતા એમનું સમ્યક દ્રષ્ટિપણાની પણ જો પ્રતીતિ ન આવે, કેવળ જ્ઞાનની તો ન આવે, કેમકે એ વાત નિર્ણય કરવી જરા વિશેષ યોગ્યતા માગે છે, પણ સમ્યક દ્રષ્ટિપણાનો પણ જો પ્રતીતિ ન આવે, ન જાણે, તો પછી એમને સામે બેસીને ભલે પૂજા કરી હોય, ભલે ભક્તિ કરી હોય, એનું કાંઈ ફળ નથી. આત્મ પ્રત્યય ફળ નથી. પૂતગળ પ્રત્યય ભલે હોય, પુણ્ય બંધાઈને સંયોગો ઊભા થાય પુણ્યના અને પાપ બાંધે બીજી વાત છે, શું, પણ એને આત્મ પ્રત્યય કોઈ ફળ થતું નથી. પરમાર્થથી એટલે નિશ્ચયથી, પરમાર્થથી એટલે વાસ્તવિકપણે તેની સેવા કે અસેવા, એટલે એણે જે પૂજા સેવા ભક્તિ જે કાંઈ કર્યું હોય તે, કે એણે ન કર્યું હોય, એથી જીવને કાંઈ ફરક નથી. એ સેવા કરનારો અને નહીં સેવા કરનારને એક વર્ગમાં નાખે છે. શું, જેણે સર્વજ્ઞની પૂજા ભક્તિ કરી અને કોઈએ ન કરી તો કે બે એક જ વર્ગના છે, એમાં કાંઈ ફેર નથી, કાંઈ જાતિ ભેદ નથી, બે એક જાતના જીવ છે એમ કહેવું છે. શું, તેમાં જાતિભેદ થતો નથી, માટે તે કાંઈ સફળ કારણ રૂપે, એટલે એવી સેવા હોય તો તે કોઈ સફળ કારણ સ્વરૂપે રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી, જ્ઞાનીઓ એની ના પાડે છે એમ જણાય છે, એવું અમને જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો ઉપરથી, એટલે વર્તમાન વર્તી રહ્યા છે એવા કેટલાક પ્રસંગો, વર્તમાન થઈ રહ્યા છે એવા કેટલાક પ્રસંગો એને વર્તમાનો કહેવામાં આવે છે. એમ પ્રગટ જણાય છે કે આ કાળથી વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. આ કાળ વિષમ, દુષમ અથવા કળિયુગ છે. એ જ્ઞાનતરાયજીએ પણ એ વાત એક જગ્યાએ કહી છે કે જૈની જૈન શાસ્ત્ર કા નિંદક, નિંદક હુંડાઓ સર્પિણી જોરા, પાણીમાં નાખી દે છે ને, સોનગઢના શાસ્ત્રો બાળી નાખો, પાણીમાં પધરાવી દો, પણ જૈન મંદિરમાંથી બહાર કાઢો, આચાર્યોની વાણી છે એની અંદર. કે જૈની જૈન શાસ્ત્ર કા નિંદક, હુંડાઓ સર્પિણી જોરા, ધ્યાનત જાણી ચૂપ રહીએ. એમના વખતમાં ક્યાંક થયું હશે, ધ્યાનત રાજીને કેટલા વર્ષ થયા, બસો અઢીસો વર્ષ પહેલાં પણ એવો પ્રકાર કોઈ ઉપજ્યો હશે. એટલે પોતાના આત્માને સંબોધીને કહે છે કે ધ્યાનત જાણી ચૂપ રહીએ, જગમે જીના થોડા, આ જગતમાં થોડું જીવવું છે, આ જોઈને તું એમાં પડમાં હુંડાવ સર્પિણીનું જોર છે, વિરાધક જીવો એવું જ કરશે આ કાળની અંદર. એ જૈન શાસ્ત્રના નિંદક છે, જૈન પ્રતિમાના નિંદક છે, એ બધા ઊંડાવ સર્પિણીનું જોર છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો ઉપરથી હા પોતાનું પુણ્ય ઓછું છે એટલે ચૂપ રહે છે, પણ એને તલાક તો આવ્યા વિના રહેતી નથી. એ વાત સાચી છે. પુણ્ય હોય તો એ કાંઈ તરવાર ખેંચ્યા વિના રહે નહીં, એ વાત પણ સાથે સાથે જ છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. ઘણો વિષમ કાળ છે અથવા કળિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે. આવા પંચમ આરા અનેક વાર આવી ગયા છે, તથાપિ આવો એટલે વર્તમાનમાં છે તેવો દુષમ કાળ કોઈક જ વખત આવે છે. આ ઊંડાવ સર્પિણી છે. અત્યારે ઘણો વિષમ કાળ છે, પંચમ આરા આવા દુષમ કાળ ઘણી વાર આવ્યા છે, પણ અત્યારે જે વર્તે છે એ તો ઘણો વિપરીત વર્તે છે, એવો વિપરીત કાળ છે. હા એ ન પડે, એ આ કાળમાં ન પડે, બીજે ન પડે, એ વાત સાચી છે. આ વિષમ કાળમાં શું છે, હું તમને કહું ભાઈ, કે બીજા કાળમાં વિધર્મીઓ જૈન ધર્મ ઉપર દુષમ કાળ આવે ત્યારે અન્ય ધર્મીઓ જે ઉત્પન્ન થઈ ગયા હોય એ જૈન ધર્મ ઉપર આક્રમણ કરે છે. જ્યારે આ દુષમ કાળની અંદર કહેવાતા જૈન ધર્મીઓ જ જૈન ધર્મ ઉપર આક્રમણ કરે છે, એ મંદિરો તોડે, એ સંસ્થાઓ તોડે, એ જ્ઞાનીઓની વિરાધના કરે, શાસ્ત્રો પાળે, પ્રતિમાની વિરાધના કરે, અંદરોઅંદર જે ગડબડ થાય એ બતાવે છે કે આ કામ આ કાળ વધારે વિષમ છે એવું છે. ઉથાપે એમ કે મેં નાખ્યા આવશું એને, હવે થાપી હશે તો પણ નાખ્યા આવશું. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, માન્ય કરીને કહે છે, શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતી પૂજા નામે આશ્ચર્યવાળો ઊંડ ધીટ એવો આ કાળ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિ કે ગણ્યો છે. સર્વજ્ઞે આગળને આશ્ચર્યકારી વિષમ ગણ્યો છે. ભગવાનને પણ એ શબ્દ વાપરવો પડ્યો છે કે આશ્ચર્ય થાય એટલી વિષમતા અત્યારે ઊભી થાય છે જીવોના પરિણામમાં. એ વાત અમને બહુ કરીને અનુભવમાં આવે છે. એ વાત અમે નજર સામે જોઈ રહ્યા છીએ, એ વાતનો અમે અનુભવ કરી રહ્યા છીએ. એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત જાણે ભાસે છે. અને એ વાત અમને સાક્ષાત ભાસે છે, નજર સામે જોઈએ છીએ. કાળ એવો છે, કુદરતી આ જ પત્ર આવ્યો છે, જુઓ કુદરતી આ પત્ર આવ્યો, બરાબર કાળ વિષયમાં આવી ગયો. કહેવાનો મતલબ એ છે કે જિન મંદિરમાં કદી પણ ઊંચે સાદે કોઈએ બોલવું જોઈએ નહીં. એ ધમાલ કરવી હોય બહાર નીકળીને કરવી, કાં ઘરે જઈને કરવી, પણ મંદિરના ક્ષેત્રમાં તો ચાર દિવાલની અંદર તો કરાય. આ ભગવાનનું સમવસરણ છે, આ ભગવાનનું મંદિર છે. ઘરે વેવાય આવે તો ઝઘડતા બંધ થઈ જાય, એટલી શરમ તો વેવાય વેવલાની રાખે, ભગવાનની શરમ ન રાખે. એ વસ્તુ મુમુક્ષુના નામને પણ લાયક નથી, એ વિચારવા જેવું વિષય છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરીને અનાર્ય જેવું છે. આ કાળ જ એવો છે એટલે જીવના પરિણામ એવા છે, એવી તીવ્ર ઊંધાઈવાળા જીવો અત્યારે પ્રવર્તતા હોય છે. ક્ષેત્ર પણ ઘણું અનાર્ય જેવું છે એટલે ખાણીપીણીનો રહેણીકરણીનો મર્યાદા નથી, ત્યાં સ્થિતિ છે, ત્યાં અમારા જીવાની સ્થિતિ થઈ, ત્યાં અમારા જીવાને રહેવાનું થયું. પ્રસંગ દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં ત્યાં સ્થિતિ છે, પ્રસંગ દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંગના પણ ગણવા ઘટે છે. અને કેટલાક જે ધર્મના પ્રસંગ છે, ધર્મના ઉત્સવો થાય છે, ધર્મના કાર્યો થાય છે, એની અંદર લોકસંગના પણ જીવો પ્રવર્તે છે, પોતાની આબરો વધારવાના હેતુથી એ બધું કરે છે. દાન બોલે, લોકોમાં આબરો વધે એવી રીતે એ બધા લોકસંગના પણ ગણવા ઘટે છે. દ્રવ્યો ક્ષેત્રો કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શું ઉપાય? દ્રવ્યો ક્ષેત્રો કાળ અને ભાવના અવલંબન વિના અમને તો જેમ આત્માપણું, એટલે બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું અમે હવે આલંબન લેતા નથી, એનું દુર્લક્ષ કરીને, એની ઉપેક્ષા કરીને અમારા આત્મામાં જેમ આત્માપણું ભજાય તેમ અમે ભજીએ છીએ. અને આ સિવાય બીજો શું ઉપાય છે આ કાળમાં? કે બીજો કોઈ ઉપાય નથી. એ રીતે પોતાની દશા સાથે વર્તમાન કાળની દુષ્મતાનો થોડો ખેદ પણ પ્રસિદ્ધ કર્યો છે, પ્રગટ કર્યો છે. એ 504 પત્ર પૂરો છે. હા, ચોથા ગુણસ્થાનમાં છે. બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આલંબન વિના આત્માપણું ભજાય છે એ ચોથા ગુણસ્થાનમાં છે. કે ચોથા ગુણસ્થાનમાં સાતમી નારકી હોય તો પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આલંબન વિના આત્માપણું ભજવામાં આવે છે. તો અહીંયા તો એવી કોઈ પ્રતિકૂળતા નથી. એટલે જ્યારે આત્મા આત્માપણું ભજે છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું એને બાહ્ય આલંબન હોતું નથી. આત્માના અવલંબને આત્માપણું ભજાય છે, બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના અવલંબને આત્માપણું ભજવામાં આવતું નથી. 405 કાંઈ ફેરફાર ન થાય. માર્ગ તો કોઈ પણ કાળે એક સરખો છે. ચોથા કાળે એવો જ છે, પાંચમા કાળે એવો જ છે, કોઈ પણ કાળે માર્ગ તો એવો જ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં સર્વકાળે એક સરખો છે. અહીંયા ચોથો ને પાંચમો છે, ત્યાં તો સર્વકાળે એક જ સરખો છે. અને માર્ગ તો ત્રણેય કાળે અને ત્રણેય લોકમાં જ્યાં હોય ત્યાં એક સરખો છે. જેવો મહાવિદ્ય ક્ષેત્રમાં માર્ગ પ્રગટ થાય છે ધર્માત્માઓને, એવો જ આ ક્ષેત્રે માર્ગ પ્રગટ થાય છે ધર્માત્માઓને. એમાં કાંઈ ફેર નથી. ભગવાન કુંદકુંદાચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે ત્યાંના મનુષ્યોને સમોસરની અંદર આશ્ચર્ય થયું કે આ વેંતિયો કોણ આવી ગયો. પછી દિગંબર દશામાં ત્યાં પણ મુનિઓ, પણ ત્યાં આયુષ મોટા અને કાયાઓ પણ મોટી. બધાની 500 ધનુષ ન હોય પણ નાની મોટી એવી, અહીંયા જેમ નાની મોટી હોય એમ ત્યાં પણ થોડી નાની મોટી કાયાઓ હોય છે. શું આયુષ પણ નાના મોટા હોય, કાયા પણ નાની મોટી હોય. પણ આપણો અહીંયા 5-6 ફૂટની જે હાઈટ છે એ તો ત્યાં વેંત્યા જેવી જ, અહીંયા તો એ લોકોને વેંત જ થાય, બીજું કાંઈ ન થાય. નવાઈ લાગે તો કે ભરત ક્ષેત્રના ધર્મ ધુરંધર મહાન આચાર્ય છે. ભરત ક્ષેત્રના છે માટે વિદ્ય ક્ષેત્રથી કોઈ નાના છે એમ ન કહ્યું, મહાન આચાર્ય છે એમ કહ્યું. ધર્મ ધુરંધર મહાન આચાર્ય છે. એટલે ધર્મ તો બધી જગ્યાએ કોઈ પણ ક્ષેત્રે હોય એક સરખો જ છે. ધર્મમાં ત્રણ કાળમાં ફેર પડતો નથી. હા, શેરોનો દ્રષ્ટાંત ગુરુદેવ આપે છે. ત્રણેય કાળે ભૂત ભવિષ્ય ને વર્તમાન શેરો એક સરખો થાય, વિજ્ઞાન બદલાતું નથી. સીધી વાત છે. અસંયતિ એટલે જે પરમાર્થ સંયમમાં આવતા નથી એને વંદે પૂજે તે અસંયતિ નામની પૂજા છે, અને એ આ કાળમાં ચાલે છે એમ કે છે. સારા કાળની અંદર તો દ્રવ્યલિંગી હોય, કહે કે અમને અનુભવ નથી, અમે વંદનને અને પૂજનને યોગ્ય નથી એમ કહી દે. આ કાળમાં માર્ગમાં ન આવ્યા હોય પણ વેશ ધારણ કરીને જે વંદાય છે પૂજાય છે તેને અસંયતિ નામની પૂજા કહેવામાં આવી છે. અને એ વાત કુંતુંડાચાર્ય અષ્ટપાહુડમાં અસંજણમ ન વંદેહી કરીને કરી છે. ત્યાં એમ કહ્યું છે કે ભલે વસ્ત્રધારી હોય કે ભલે નિર્વસ્ત્ર હોય, પણ જો એ સમ્યક દર્શન સહિત પરમાર્થ કર્યો હોય તો તે વંદનને પૂજનને યોગ્ય નથી, એવું સ્પષ્ટીકરણ આપ્યું છે. ક્ષમાવણી દિન ઉપર પછી પાછળથી લેવું છે, સ્વાધ્યાય પૂરો કર્યા પછી ક્ષમા. હા બરાબર છે, નરમ એકદમ નરમ રહેવું જોઈએ. વંદન પૂજન કરે માટે નરમ છે, અસંયતિને પૂજે માટે નરમ છે એમ નથી. શું એ તો વિનય મિથ્યાત છે, એનું બેલેન્સ જાળવવું જોઈએ. અવિનય કરવા યોગ્યનો વિનય કરે, વિનય કરવા યોગ્યનો અવિનય કરે, એ બંને એક જ વાત છે. જે અવિનય કરવા યોગ્યનો વિનય કરે છે તે અવશ્ય વિનય કરવા યોગ્યનો અવિનય કર્યા વિના રહેશે. હે બે ન થાય, એક જ થાય, બે કરે નહીં એક જ થાય, બીજું થાય જ નહીં એમ કહે છે. ભ્રમ છે, થાય એમ માને તો એ ભ્રમ છે, એક જ થાય છે. 505 શરૂ કરશું, લઈએ થોડું. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. શું કહે છે? સર્વજ્ઞ વિતરાગ દેવાજી દેવ જિનેન્દ્ર પરમાત્મા જૈન પરમેશ્વર એમનો કહેલો જે ધર્મ છે તે પરમ શાંત રસમય ધર્મ છે અને તે પરિપૂર્ણ સત્ય છે, આવો નિશ્ચય રાખવો જોઈએ. એમાં પરીક્ષા કરવી, આશંકા કરવી એટલી છૂટ છે. પરીક્ષા આશંકા કરીને પણ પૂરેપૂરો દ્રઢ નિશ્ચય, નિશંક નિર્ણયને નિશ્ચય કરવો જોઈએ. અંધશ્રદ્ધાથી નિશ્ચય રાખવો એમ કહેવાનો અભિપ્રાય નથી. અભિપ્રાય તો એ છે કે સમજીને, ઓળખીને, જાણીને અને પરીક્ષા કરીને, એ શાસ્ત્રમાં એનું પ્રતિપાદન છે પરીક્ષા કરવા માટેનું, કે પરીક્ષા કરવી તારે પણ આ નિશ્ચય કરવો, પરીક્ષાને અંતે આ નિશ્ચય તરત થશે અને આ જ નિશ્ચય કરવા યોગ્ય છે. કયા વિશેષણ? પરમ શાંત રસમય ધર્મ, એ ધર્મનું સ્વરૂપ છે. એવી વિશેષતાવાળો એ ધર્મ હોવાથી એ વિશેષણ લગાડેલું છે, કોઈ ભાષા અલંકાર કર્યો નથી. ખરેખર ધર્મ જ પરમ શાંત રસમય છે. નહીં પણ વિચારથી પરીક્ષા કરીને તો એટલો તો નિશ્ચય કરે, પછી આગળ વેદન આવશે. સીધું તો વેદન આવે એવું નથી. પહેલાં જે વિચારથી ઊંધા લાકડા પડ્યા છે, વિચારમાં જે ઊંધાઈ પડી છે એ વિચારે કરીને નિવૃત્ત થશે. પછી જે વિદાય છે એ તો નિર્વિચાર નિર્વિકલ્પ દશામાં વિદાય છે, નિર્વિકલ્પ પરિણતિ એ વિદાય છે. તો એ તો ત્યાર પછી થાય છે અને ત્યારે જે નિશ્ચય થાય છે એ તો ત્રણ કાળમાં ફરતો નથી. પ્રશ્ન જ નથી પછી નિશ્ચય આ નહીં આવવાનો. એ પહેલાં તો વિચારેથી નિશ્ચય આવી ગયો હોય છે, પછી જ આ રસ વેદમાં આવે છે. વિચારના જે વિચારિક વૈચારિક વિપરીતતાઓ તો પહેલાં જ દૂર થઈ જાય છે, પછી નિર્વિકલ્પ રસનું વેદન આવે છે. અને એ તો સાક્ષાત અનુભવરૂપ હોવાથી પછી એમાં તો શંકા પડવાનો પ્રશ્ન જ નથી. સાકર જીભ ઉપર આવ્યા પછી સાકર છે કે નહીં એ શંકા ક્યાંથી ઉઠે? કેમ કે એનો અનુભવ થાય છે ગળપણનો, કે ફટકડી નથી ને સાકર છે. પણ એ પહેલાં અનુભવ આવ્યા પહેલાં પણ વૈચારિક વિપરીતતાઓ દૂર થવી જોઈએ, અને એવો નિશ્ચય તો કરવો ઘટે છે વિચાર દશામાં, અને તો નિર્વિચાર નિર્વિકલ્પ શાંત રસની દશા ઉત્પન્ન થાય, નહીતર ન થઈ શકે. એટલે હજી અહીંયા જ્યાં સ્વાધ્યાય ચાલે છે, શાસ્ત્ર વાંચન ચાલે છે, વિચાર દશામાં જે ઊભો છે, સત્ય અસત્યનો નિર્ણય કરે છે, ત્યારે એને એમ કહે છે કે જો ભાઈ, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો, એવો નિશ્ચય રાખવો, એવો દ્રઢ નિશ્ચય રાખવો, પરીક્ષા કરીને રાખવો, અંધશ્રદ્ધાએ રાખવો નહીં. આશંકા કરવાની છૂટ છે, પણ આવો નિશ્ચય રાખવા યોગ્ય છે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતો નથી. સત્પુરુષના યોગે સમજાય છે તો પણ જીવ અનધિકારી હોય એટલે પાત્રતાવાળો ન હોય તો એ સમજી શકતો નથી, અથવા એને બુદ્ધિના સૂક્ષ્મમાં સમજાય તો માન્ય કરી શકતો નથી, સ્વીકારી શકતો નથી. મિત્રો, એમ કે બુદ્ધિ છે, સમજાય તો ખરું જ ને, કે સમજાય ખરું પણ માને નહીં, અને માન્યતામાંથી વિપરીતતા છૂટે નહીં, માટે સમજાણું છે એને કાર્યકારી થાય નહીં, સમજાણું છે એ નિષ્ફળ જાય છે. એટલા માટે જીવની જે પાત્રતા છે એની પ્રધાનતા છે, અને એ પાત્રતામાં સત્પુરુષનો યોગ થાય તો આત્મકલ્યાણ થાય, નહીંતર સત્પુરુષનો યોગ કે અયોગ બરાબર થઈ પડે છે. એ વિશેષ કરીને આ પત્રની અંદર બહુ સારી પ્રેરણાનો આ પત્ર છે. એક જ પત્ર ટૂંકો છે, પણ પ્રેરણા બહુ સારી એની અંદર. ઓહો.